મહાબલી જટાયુ આકાશમાં બહુ ઊંચાઈ પર ઉડી રહ્યો હતો. તે સમયે એક રથ તેના માર્ગ પર થઈને ઉડતો જઈ રહ્યો હતો. રથમાં બેઠા સીતાજી ભારે જોરથી વિલાપ કરી રહ્યા હતા. તેના રોવા ચિલ્લાવાનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. એક સ્ત્રીના રોવા ધોવાનો અવાજ સાંભળીને આકાશમાં ઉડતા જટાયુના કાન ઊભા થઈ ગયા. તેણે નજીકથી પસાર થઈને સીતાજીને ઓળખી લીધા અને તરત જ બધી વાત સમજી લીધી. બહુ આવેશમાં આવીને તે રથની પાછળ દોડી પડ્યો. જટાયુ રાજા દશરથનો મિત્ર હતો. રાજાના પ્રતિ તેના પુત્રના જેવો પ્રેમ હતો. સીતાને વિલાપ કરતા જોઈને તેનું મન પીગરી ગયું. તે ધમકાવીને બોલ્યો, જાનકીને છોડીને હેમખેર ઘેર પાછો જા, નહીંતર તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. શ્રી રામચંદ્રજીનો ક્રોધ અગ્નિની જેમ ભયંકર છે. આ અગ્નિમાં તારું આખું કુટુંબ પતંગિયાઓની જેમ બરીને ભસ્મ થઈ જશે. પરંતુ રાવણે જટાયુના ઉપદેશ પર ધ્યાન ન આપ્યું. આ જોઈ તે ક્રોધમાં આવીને રાવણ પર જોરથી ત્રાટક્યો. બંને વચ્ચે ભારે જોરદાર લડાઈ થવા લાગી. રાવણ તીર પર તીર ચલાવીને મારો કરવા લાગ્યો. આ બાજુ જટાયુએ તેની ચાંચ અને પંજાથી મારી પીટીને તેને લોહી લુવાણ કરી નાખ્યો. તેના વાર પકડીને જટાયુએ તેને નીચે જમીન પર પટકી દીધો. રાવણે જ્યારે જોયું કે શત્રુ ઘરડો હોવા છતાં પણ બહુ બળવાન છે, તો તેણે 20-20 હાથમાં ધનુષ બાણ લઈને તેને એકસાથે મારવા ચાહ્યો. પરંતુ જટાયુ પણ રાવણથી ઓછો નહોતો. તેણે એક એક હુમલો કરીને તેના બધા ધનુષ છીનવી લીધા. તેના પછી ચાંચોના પ્રહારથી રાવણને બેહોશ કરી દીધો. થોડીવાર પછી જ્યારે રાવણને ભાન આવ્યું તો તેણે બહુ વેગની સાથે જટાયુ પર હુમલો કર્યો. જટાયુ આ હુમલો સહન કરી શક્યો નહીં. તે વિવર થઈને ધરતી પર ડરી પડ્યો. આ તકનો લાભ ઉઠાવીને રાવણ સીતાને લઈને ભાગવાની તૈયારી કરવા લાગ્યો. એટલામાં જટાયુને હોશ આવ્યા. તેણે રાવણને ખૂબ ધમકાવ્યો. જ્યારે તે ન માન્યો તો જટાયુએ તેની પીઠ પર ચઢીને તેને પોતાની ચાંચ અને પંજાથી મારી મારીને અધમો કરી નાખ્યો. તેના વાર ખેંચી કાઢ્યા. તેના હાથ કાપી ખેંચીને જમીન પર ફેંકી દીધા. પરંતુ તેનાથી પણ કંઈ થયું નહીં, કેમ કે રાવણને શિવજીનું વરદાન મળેલું હતું કે યુદ્ધમાં તારા અંગ કપાઈને પડશે તો તરત એની જગ્યાએ નવા અંગ જોડાઈ જશે. તે માટે જટાયુની બધી મહેનત બેકાર જતી હતી. પરંતુ રાવણ ગભરાઈ જરૂર ઉઠ્યો. તેણે વિચાર્યું, આ રીતે દુષ્ટ મરશે નહીં. જો વધુ મોડું થઈ ગયું તો સંભવ છે કે રામ લક્ષ્મણ અહીં આવી જાય, પછી તો બધી મજા જ મારી જશે. તે માટે આનું કામ તમામ કરી નાખવું જોઈએ. આમ વિચારીને રાવણે શંકરની પાસેથી મળેલી ચંદ્રહાસ નામની તલવાર કાઢી. તે તલવારથી તેણે જટાયુ પર જોરથી હુમલો કર્યો. તેણે તલવારથી જટાયુની બંને પાંખો અને પગ કાપીને જમીન પર નાખી દીધા. બિચારો જટાયુ તડપવા લાગ્યો. હવે તે બેકાર થઈ ગયો હતો. જલ્દી જલ્દી સીતાને રથ પર બેસાડીને રાવણ આકાશ માર્ગે લંકાની તરફ ભાગી નીકળ્યો. સીતાજીના દુઃખનું વર્ણન કરી શકાય તેમ નથી. બિચારી રડતી કકરતી રાવણની સાથે જઈ રહી હતી. બચાવવાનો કોઈ ઉપાય નહોતો. લક્ષ્મણને મોકલવાની ભૂલ હવે સમજાઈ રહી હતી. રસ્તામાં જતી વખતે સીતાએ એક પહાડની ચોટી પર કેટલાક વાનરોને બેઠેલા જોયા. આ બિચારીને કે રામ અહીં ત્યાં શોધતા અહીં આવી શકે છે અને આ લોકોની પાસેથી મારી જાણ એમને થઈ જશે. એમણે એક કપડામાં બે ચાર ઘરેણા બાંધીને ભગવાનનું નામ લઈને નીચે નાખી દીધા. રાવણને તો તેની ખબર ન પડી, પણ વાનરોએ રાવણને સીતાને લઈને જતા જોઈ લીધા. સીતાજીને લઈ જઈને રાવણે અશોક વાટિકામાં મૂકી દીધા. તેણે પહેલાં તો સીતાને ખૂબ સમજાવ્યા, મનાવ્યા, પણ જ્યારે સીતાએ તેને બુરી રીતે ફિટકાર આપ્યો તો તે બહુ જ નારાજ થયો. તેણે ઘણી બધી રાક્ષસીઓ સીતાજીની પાસે રાખી દીધી અને તેમને કહી દીધું કે સીતાને ડરાવી ધમકાવીને મારી સાથે લગ્ન કરવાના માટે રાજી કરો. રાવણ સીતાજીની સાથે જબરજસ્તી તો કરી શકતો નહોતો, કેમ કે તેને શાપ હતો કે જો કોઈ નારીની સાથે જબરજસ્તી કરશે તો સર્ગીને રાખ થઈ જશે. આ બાજુ લક્ષ્મણ જ્યારે સીતાની પાસેથી નીકળ્યા તો ઘણે દૂર આવ્યા બાદ એમને રામ મળ્યા. લક્ષ્મણને જોઈને રામ અચરજમાં પડી ગયા. તેણે લક્ષ્મણને કહેવા લાગ્યા, લક્ષ્મણ આ શું, સીતાને એકલા છોડીને તમે કેમ ચાલ્યા આવ્યા? કોણ જાણે હવે સીતાના શા હાલ હશે, તે મળશે કે નહીં. લક્ષ્મણે ભાઈના પગ પકડીને રડવું શરૂ કર્યું. ધ્રુસતા ભરતા બોલ્યા, મોટા ભાઈ મારો કોઈ દોષ નથી, હું તો ઘણી ના કહી રહ્યો હતો, પણ ભાભીજીએ મારી એક ન સાંભળી, મને ઘણું ન કહેવાનું કહેવા લાગ્યા, છેવટે હારીને મારે આવવું પડ્યું. તેના પછી બંને ભાઈ જટ જટ કુટીર તરફ પાછા આવ્યા. આવીને જોયું તો સીતાજી ત્યાં નહોતા. રામ રડવા લાગ્યા, લક્ષ્મણજી પણ રડવા લાગ્યા. બંને જગ્યા જગ્યા પર સીતાની શોધ કરી, પણ એમનો ક્યાંય પત્તો ન લાગ્યો. જ્યાં જ્યાં સીતાના જવા ઉઠવા બેસવાના સ્થળો હતા બધા જોઈ વર્યા, પણ કાંઈ લાભ ન થયો. નદીના કિનારે ફૂલના બગીચામાં વૃક્ષોના નીચે પહાડોની ટોચ ઉપર બધી જ જગ્યાએ સીતાની શોધ કરવામાં આવી, પરંતુ સીતા ત્યાં હોય ત્યારે ને. સીતાને શોધતા અને વિલાપ કરતા બંને ભાઈ આગળ ચાલ્યા જતા હતા કે એકરવાન પર ધનુષ બાણના કેટલાક ટુકડા મળ્યા. રાક્ષસોના જેવા મોટા મોટા પગોના નિશાન પણ દેખાતા હતા. લાગતું હતું કે ક્યાંય લડાઈ જરૂર થઈ છે, કેમ કે લોહીના ધબ્બા પણ અહીં તહીં જણાતા હતા. રામે ગભરાઈને કહ્યું, લક્ષ્મણ જરૂર કોઈ રાક્ષસ જ સીતાને લઈ ગયો છે. ખબર નહીં તે સીતાને ઉઠાવી લઈ ગયો છે કે મારીને ખાઈ ગયો છે, કેમ કે અહીં લોહીના છાંટા પડેલા છે. આમ કહેતા કહેતા રામ અધીર થઈને એથી અધિક વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણે સમજાવ્યા કે ભાઈ ગભરાઓ નહીં, તે રાક્ષસ જરૂર મળી જશે, પછી આપણે લોકો તેને સજા કરીશું. આપ થોડા શાંત તો થાઓ. આગળ જતા જટાયુ નજરે ચડ્યો, તે રામ રામ રટી રહ્યો હતો. રામ તેની પાસે પહોંચ્યા. તેણે જણાવ્યું કે રાવણ જ સીતાને હરી લઈ ગયો છે. તે બોલ્યો, રામ મેં મારા તરફથી બહુ પ્રયત્ન કર્યા કે કોઈ પ્રકારે સીતાને બચાવી લઉં, પણ રાવણની આગળ મારું કાંઈ જોર ન ચાલ્યું. ખેંચતાણ અને બંનેમાં લડાઈ તો ખૂબ વાર સુધી ચાલી, એણે જ મારી આ દુર્દશા કરી છે. હવે મરી રહ્યો છું, મારો અંત નજીક છે. શ્રી રામને જટાયુએ રાવણનું ઠેકાણું બતાવવા ચાહ્યું, પણ એકાએક તેના પ્રાણ પંખેરું ઓડી ગયા. તે કાંઈ કહી ન શક્યો. તેના મૃત્યુ પછી રામે લાકડા એકઠા કર્યા અને તેના અગ્નિ સંસ્કાર કર્યા. આ કામથી પરવારીને ફરી બંને ભાઈ સીતાજીની શોધમાં લાગી ગયા.